कौशल्या जी सौना वडील तरीके एटली समझण पूर्वकनी गंभीर अने खूबज कीमती बातो करी रहे छे। जो जोइए के एम के कौशल्या जी नु वडपण आटलू बधु घेरू छे एम लाग्या वगर न रहे। ई सरजाई शीश सबही के भगवानी आज्ञा सबने माथे शिरोधार्य छे अने आ जगत नी जे उत्पत्ति स्थिति अने लय एनो एनी अंदर नु अमृत के विष ए बधीज अवस्था बधीज स्थिति भगवानी छे। देवी मोह बस सोचिय भादी सुनैनाजी ने कहे देवी खोटी चिंता ना करशो आ बधी चिंता नकामी छे। कारण कि आ विधाता नु जे प्रपंच छे ने आ जगत नु आनी सृष्टि जे सर्जन छे ए बधी ज अनादि छे ए नाशवंत छे અને એટલા માટે કહ્યું કે એ અચલ તો અચલ ખરી પણ સળંગ ચાલ્યા જ કરતો એનો પ્રવાહ ચાલ્યા જ કરતો હોય જેમ નદી વહેતી હોય એનો પ્રવાહ અતૂટ હોય પાણી બદલાયા જ કરવું બદલાયા જ કરે જળ બદલાયા જ કરે એમ આ સૃષ્ટિ વિધાતાની અનાદિ છે એ ચાલ્યા જ કરવાની ખૂટવાની નહીં જ બસ એ પ્રમાણે આજે કઈ સુખ દુઃખની જે કઈ આપણા જીવનની અંદર અનુકૂળ પ્રતિકૂળ જે કઈ પરિસ્થિતિઓ છે એ તો જીવન છે ત્યાં સુધી જીવનની જીવનના પ્રવાહની સાથે વહ્યા જ કરવાની દોડ્યા જ કરવાની એનો અંત નહીં આવવાનો કો સત્ય છે કે નથી। કૌશલ્યાજી ઊંડાણમાંથી બોલી રહ્યા છે કે આ સુખ દુઃખ તો આવવા જવાનું છે અને એ રહેવાનું સુખ દુઃખાની પરિવર્તનતે સુખાની ચ દુઃખાની ચ જગત બી પરિવર્તનતે જગત તો પૈડાની માફક ચાલ્યા જ કરવાનું ચાલ્યા જ કરવાનું છે અને સુખ દુઃખ વારા ફરતી આવ્યા કરવાના છે। તો આવી સ્થિતિની અંદર વિધિ પ્રપંચ જેમ વિધાતાની જે આ જગત છે એ બધું જ જે કઈ વિધાતાની લીલા છે અથવા એનું સર્જન છે એ બધું જ આ જ પ્રમાણે સતત ને સતત ચાલ્યા જ કરવાનું એટલે એના માટે મનમાં મોહ ન હોય અને સ્વાભાવિક છે કે આપણી અનુકૂળતા પ્રતિકૂળતા પ્રમાણે જ શોક મોહ આવ્યા કરતો હોય છે। અનુકૂળતામાં મોહ થાય પ્રતિકૂળતામાં શોક અને દુઃખ થાય તો આ બધા તો ક્યારે ખૂટવાના નથી જીવનમાં। બહુ સંપન્ન હશે તો પણ નાના નાના ક્લેશોના મગજમાં ભર્યા અથડાયા જ કરતા હોય છે નાની નાની બાબતોમાં અને માણસ દુઃખી હશે ગરીબ હશે તો એની સમસ્યાઓ એના મગજની અંદર એના મનમાં અથડાયા જ કરે એટલે આને અનાદિ કહી દીધું। મોહ છે પ્રપંચ છે અને આખરે જીવે પ્રપંચ કોને કહેવાય કે આ બધો પ્રપંચ શાનો લઈ બેઠા છે એમ કહીએ છે ને મૂકી દો આ પ્રપંચને એમ વિધાતા પણ આ બધો પ્રપંચ જ કરી રહી છે બધો જ પ્રપંચ। તો એના માટે મનની અંદર તમે શોક છોડી દો દીકરી આપની છે દીકરો મારો છે સુનૈનાજીને સમજાવતા કે છે દુઃખી છે સ્વાભાવિક છે માં બાપને ક્લેશ થાય કે આ છોકરાની આ દશા છે જ ફરિયાદ આવે વેવન ત્યાંથી ઘેર ચિંતા કરી બેસે હા હા શું થશે કેમનું થશે ચાલો જઈ આવીએ જઈને આવ્યા પરિસ્થિતિ જોઈ અને રોજનો કકળાટ થઈ જાય હવાર કેમ કરીને ઉકલશે આવા પ્રપંચ તો ચાલતા જ રહેવાના એનો ક્યારેય અંત નહીં આવવાનો એમ કૌશલ્યાજી કૌશલ્યાજી કે છે કે આમાં જોઈ લેવાનું, અનુભવી લેવાનું અને એની અંદર સુખ દુઃખે સમય કૃતવા, માના અપમાનય સ્તુલ્ય, શીતોષ્ણ સુખ દુઃખેશુ, લાભા લાભો જયા જયો, સ્થિત પ્રજ્ઞસ્ય. આ બધી અવસ્થાઓને બસ જોયા કરવાની, અનુભવ્યા પછીથી એમાં આપણી પોતાની સ્થિતિ કરી દેવાની. ભાઈ છે, હા ક્લેશ છે, ના નહીં, પણ હવે એ પસાર થઈ જશે. ધીરજ, ધીરજ રાખવી પડે. તો આ ધીરજની વાત આખી જ કૌશલ્યાજી ગંભીરતાથી સૌની વચ્ચે કરતા આગળ કહે છે, ભૂપતિ કદાચ એમ માનતા હો કે અમારા મહારાજ દશરથજી એમના મરણને માટે તમને શોક કે ચિંતા હોય, તો એને પણ સમજી લો કે આ રાજાની નું જીવવું અને મરવું દરેક વ્યક્તિના જીવન, જીવન પણ એવા હોય છે ક્લેશ ભર્યા, મૃત્યુ તો ક્લેશ ભર્યું હોય છે, પણ એને આ બધાને તમે હૃદયમાં આણીને જે ચિંતા કરો છો એના માટે સોચીએ સખી, હે સખી, એમાં તો આપણો પોતાનો સ્વાર્થ હોય છે, નિજ હિત અને હાનિ, દરેક વ્યક્તિને પોતાનો સ્વાર્થ હોય છે. તો આ સમજીને લખી, એટલે સમજીને કે બીધી સોચીએ સખી, આ બધું વિચારીને શેના માટે, નિજ પોતાના સ્વાર્થ માટે અને હિત તોય પોતાનું, હાનિ તોય પોતાની, અને એના માટેની આટલી બધી પ્રપંચની માફક ભાંજગડો ચિંતા છોડો. કેટલા ધીર ગંભીર છે, બે આઘાત લાગેલા છે કૌશલ્યાજીને, એક તો પતિના નો વિયોગ દુઃખ છે, બીજો પુત્રનો વનવાસ છે, છતાંય પુત્રવધુ બંને દીકરાઓ એનો આઘાત પણ છે, એ દુઃખ છે, એ છે જ, નથી નથી એમ નહી, પણ છતાંય ધૈર્ય ગંભીરતા કે ચાલો જે આવી છે પરિસ્થિતિને કેવી રીતે સહન કરી લેવી, કેવી રીતે એને પૂરી કરવી, આગળ નીકળવું, એ માત્ર કૌશલ્યાજી આપણને અહીંયા ગાડી બતાવતા કે છે કે, અને પાછું પોતાની વ્યવહારને સખી કહીને બોલાવ્યા છે. કહો, મિત્રતા આવી ગઈ ત્યાં પાછી, આપણી મિત્રતા તો છે, મિત્રના દુઃખે દુઃખી ને મિત્રના સુખે સુખી એમ તમે એ કરો, પણ અત્યારે મહારાજ ગયા, આ વનવાસ થયો, આ જીવન મરણ ને આ બધું જે કઈ છે એને વિચારવા જઈએ ને તો આપણું હિત, આપણો સ્વાર્થ અને આપણા દુઃખને આપણે રડતા આવીએ છીએ, બીજા કશાયને નથી રડતા. એટલે જરા ધીરજ રાખી અને કે સીએમ તાપસી પુરાઈ, હા બોન તમે કહો છો, હા વાંચ્યું. સુનૈનાજીએ કેટલી, એ તો તુલસીજીની શૈલી બહુ સાહજિક છે કે સમાજની વચ્ચે વાતો થતી ત્યારે કેવી રીતે થાય, એના શબ્દો કેવા હોય, એને એટલા સરસ ગોઠવ્યા છે કે એમાંથી રસ ઉત્પન્ન થાય. એટલે કહ્યું, સીએમ તું કહે તમારી વાત હાવ હાચી બેન, હ જરાય ખોટું નથી, પણ હવે જે આવી પડ્યું છે એ તો છે, એ તો છે જ ને. આમ કહીને સુકૃતિ અવધી અવધપતિ રાની, તમે તો અવધી સુકૃતની સીમા છો, અવધી છો, તમે આટલા બધા સમજુ છો, તમારી સમજણ આટલી બધી ઊંચાઈ ઊંચાઈ વાળી છે, અવધિ એટલે હદ, તમારા તમારી ક્રિયાની તમારા વ્યવહારની હદ નથી. હા કોઈક વધાર પડતો ગુસ્સે થઈ કે હદ વગરના ગુસ્સે થઈ ગયા તમે, એમ આ સુનૈનાજી બોલી રહ્યા છે કે તમારા જે સત્કર્મ છે ને એની કોઈ સીમા નહીં, કોઈ અવધિ નહીં, અને આપ તો અવધપતિ રાણી, અયોધ્યાના મહારાજા દશરથજીના રાણી છો. આટલી સારી શીખ આપે અને સામા માણસને ગળે ઉતરે ને ત્યારે એની સંમતિ આપી દેતા એમ કે તમે તો ભાગશાળી છો, તમે તો બહુ જ ઠરેલ ને સમજુ છો, તમે વ્યવહારુ છો, વિવેકી છો. આ બધા શબ્દો એની અંદર સુકૃતિ અવધિ એની અંદર આ બધા જ બધી જ વાત આવી ગઈ. કેટલા સુકૃતના ભંડાર ભરેલા છો અને કેમ ન હોય. આપ તો અયોધ્યાના નરેશ મહારાજ દશરથજીના રાણી છો. સુનૈનાજીને પણ પોતાની વેવાણ માટે આટલો આદર છે ને ગમે તેવા ભાવ હોય જયારે વૈવાહિક સંબંધીઓ મળે ત્યારે મનની અંદરની કોઈ પણ બાબતની પરિસ્થિતિઓને એક બાજુએ મૂકી દેવી પડે. આવો બેસો, એના સ્વાગતમાં જ ભલે ઘરની પાછળના ઓરડામાં જે પરિસ્થિતિ હોય તે હોય, પણ જ્યાં મહેમાનને બેસાડ્યો હોય ત્યાં તો એને એમ લાગે જ નહીં કઈ આવું બીજું કશું છે જ. આવા ભાવથી સુનૈનાજીએ કઈ કૌશલ્યાજીનું ખુબ સારું સન્માન કર્યું ને, લખન રામ સિંહ જાઉ બન. કૌશલ્યાજીએ દુઃખ ભર્યા હૃદયથી કહ્યું, અને આખરે માં છે હૃદય તો દુખે જ ને, એટલે લખન રામ સિંહ જાઉ બન ભલ પરિણામ ને પૂછ ગહબરી કહ સિંહ કહ કૌશલ. બહુ ગહેરા હૃદયથી
ભરત કરશું,
ગહેરા હૃદયથી ગહબરી હિય કહ કૌશિલા, ખૂબ જ ગંભીરતાથી અને હૃદયના ઊંડાણમાંથી કૌશલ્યા માં કે છે, મોહી ભરત કરશો. સીતારામ ને લક્ષ્મણજી વનમાં જઈ રહ્યા છે એના એનું પરિણામ તો કઈ ખરાબ ખોટું આવવાનું જ નથી, સારું જ આવશે, કારણ એ વનમાં જવાના છે. પણ મારા ભરતનું શું થશે? કો દીકરો કઈ કઈ નો છે, પણ શોખ પણ ભલે કઈ કઈ રાખ્યું. સવતી કહીને કૌશલ્યાને શોખ કહી દીધા હતા, કઈ કઈ, પણ કઈ કઈ ને માટે વડીલ તરીકે કૌશલ્યાના હૃદયમાં શેદ પણ ડંખ નથી. અને ચિંતા મારા દીકરાની નહીં, પુત્રવધુની નહીં, મારા લક્ષ્મણની નહીં, એ તો એમનું જે પરિણામ આવશે તે સારું જ આવવાનું છે, પણ મારા ભરતનું શું થશે? મને આ ગહબરી ચિંતા છે. મારા હૃદયમાં ઊંડામાં ઊંડી જો કઈ આખરી સમસ્યા હોય તો મારો ભરત શું કરશે, એનું શું થશે? કે જે ભરતને માટે ભગવાન પોતે યાદ કરીને એના માટે આંસુ સારે. અને એ ભરત જયારે હાજર નહોતા રાજ્યાભિષેક વખતે ત્યારે ભગવાને યાદ કર્યા છે કે મને રાજ્યાભિષેક ભરત તો છે નહીં, એ પણ એની ઉપસ્થિતિ તો હોવી જોઈએ ને. એટલે વનની અંદર પણ ભરતજીની ચિંતા કરેલી છે. ત્યારે લંકાનું યુદ્ધ પૂરું થયું, પાછા વળવાનું હતું. વિભીષણે કહ્યું કે મહારાજ પ્રભુ આ સમરમાં થાક્યા હશો, રણ સંગ્રામમાં આરામ કરો ને થોડા દિવસ. ત્યારે ભગવાને વિભીષણને સંતોષ આપવા માટે પણ કહ્યું, તોર ગૃહ મોર સબ, આ તારું છે ને બધું મારું છે, મોહી ભરત કર સોજ, મને ભરતની ચિંતા છે, જો એક પણ દિવસ મોડું થશે ને તો હું એને જીવતો નહીં પ્રાપ્ત નહીં મેળવી શકું. તો પોતાના વિરોધમાં બેઠેલો કે જેને પોતાને રાજગાદી મળવાની હતી એને બદલે ભરતજીને મળી છે, છતાં એના પ્રત્યે આટલો બધો કુણો સદભાવ કે મારા ભરતનું શું થશે? જો કદાચ ચૂંટણી પ્રમાણે કહીએ તો આજે કહ્યું હોય ચૂંટણી ટિકિટ મળશે ને આવતીકાલે કે તમને નહીં મળે, તો પેલો વિલાળ હતાશ થઈ જાય, અને જેને મળ્યું એનું તો આઈ જ બન્યું. આટલા મોટા રાજને માટે ભરત એક પોતાનો એક ભાગીદાર થવા જાય છે તો ત્યાં એના પ્રત્યે પણ સદભાવ સારું. જો ભરતને રાજ મળતું હોય તો હું આ જીવન વનવાસ કરી લઉં. અને ભરતજી પણ કે છે કે ભગવાન જો પાછા ફરતા હોય તો ફરી અયોધ્યામાં ક્યારે પગ નહીં મૂકું, મતલબ કે મારો હકદાવો ક્યારેય નહીં કરું. કૌશલ્યાજી પણ એટલા જ ઊંડા સુરદભાવથી ભરતજીની ચિંતા કરી રહ્યા છે કે મારા રામ લક્ષ્મણની મને ચિંતા નથી.